બે દેયાને સ્વવસે પુષામ સ્વેન્દ્રિયાણ્ય ખીલાની બમ અસંયતાની ખાદંતો ઇન્દ્રિયાશ્યે તાની સ્વામીનમ. મનુષ્યે પોતાની બધી જ ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ, કારણ કે એ અવશ્ય ઇન્દ્રિયો પોતાના સ્વામીને ખાઈ જાય છે. ઇન્દ્રિયો આત્માના હથિયાર છે, ઘોડા છે અથવા તેના સેવક છે. પરમાત્માએ આત્માની જરૂરિયાતો પૂરી થાય અને મનુષ્યને સુખ મળે એટલા માટે ઇન્દ્રિયો આપી છે. બધી જ ઇન્દ્રિયો ઉપયોગી છે. બધી જ ઇન્દ્રિયોનું કામ આત્માને ઉન્નતિ અને આનંદ પ્રદાન કરવાનું છે. જો એ ઇન્દ્રિયોનો સદઉપયોગ થાય તો ક્ષણે ક્ષણ માનવ જીવનનો મધુર રસ ચાખતા ચાખતા પ્રાણી પોતાના ભાગ્ય વખાણ્યા જ કરે. કોઈ પણ ઇન્દ્રિયોનો ભોગ એ પાપ નથી. ખરી વાત તો એ છે કે અંતઃકરણની વિવિધ ક્ષુધાઓને કે તૃષ્ણાઓને તૃપ્ત કરવા માટે ઇન્દ્રિયો તો એક માધ્યમ છે. જેમ પેટની ભૂખ તરસને સંતોષીએ નહીં તો શરીરને સમતુલા જળવાય નહીં, એ જ રીતે સૂક્ષ્મ શરીરની ભૂખ યોગ્ય રીતે તૃપ્ત કરવામાં ન આવે તો આંતરિક ક્ષેત્રની સમતુલા બગડી જાય અને અનેક માનસિક રોગો ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિય ભોગોની તે જ્યાં નિંદા જ કરવામાં આવી છે અને વાસનાઓનું દમન કરવાનો ઉપદેશ આપવામાં આવે છે, એનું ખરું તાત્પર્ય એ છે કે અનિયંત્રિત ઇન્દ્રિયો સ્વાભાવિક અને જરૂરી મર્યાદાઓ રંગીને એવી ચંચળ બની જાય છે કે તેઓ તંદુરસ્તી અને ધર્મને માટે સંકટ ઊભા કરે છે અને મનમાન્યું જ કરે છે. આજકાલ તો મોટાભાગના મનુષ્યો એ જ રીતના ઇન્દ્રિયોના દાસ છે. તેઓ પોતાની વાસનાઓ પર કાબૂ રાખી શકતા નથી. બેકાબુ બનેલી ઇન્દ્રિયો પોતાના માલિકને ખાઈ જાય છે. ગાયત્રીનો બે અક્ષર પોતાની જાત ઉપર કાબૂ રાખવાનો ઉપદેશ આપે છે. ઇન્દ્રિયો ઉપર આપણો કાબૂ હોય તેવો ફાવે તેમ વર્તીને આપણને ફાવે ત્યારે ને ફાવે ત્યાં ખેંચી જઈ ન શકે એમ થવું જોઈએ. આપણને જ્યારે યોગ્ય લાગે ત્યારે ઉચિત રીતે આંતરિક ભૂખની શાંતિ માટે તેમનો ઉપયોગ કરી શકીએ એનું જ નામ ઇન્દ્રિય નિગ્રહ છે. વશ થયેલી ઇન્દ્રિયો જેવો સાચો મિત્ર બીજો કોઈ નથી, એવી જ રીતે બેકાબુ ઇન્દ્રિયોના જેવો ભયંકર દુશ્મન પણ બીજો કોઈ ન હોઈ શકે. વ બસ નિત્યમ પવિત્ર સન બાહ્યાભ્યંતરસ તથા યતઃ પવિત્રતાયામ હિ રાજતે અપ્રતિ પ્રસન્નતા. મનુષ્ય બહારને અંદર બધી જ રીતે પવિત્ર થઈને રહેવું જોઈએ. પવિત્રતામાં જ પ્રસન્નતા રહેલી છે. પવિત્રતા આહાહ કેવો શીતળ શાંતિદાયક તેમજ ચિત્તને પ્રસન્ન અને હલકું ફૂલ બનાવી દેનારો શબ્દ છે. કૂડો કચરો મેલ વિકાર પાપ ગંદકી દુર્ગંધ અવ્યવસ્થા ભેરસેર વગેરેને સાફસૂફ કરીને કાઢી નાખ્યા પછી જે સ્વચ્છતા સફાઈ અને પવિત્રતા સ્થાપવામાં આવે છે ત્યારે પહેલી સ્થિતિમાં કેટલો બધો ફેરફાર થઈ જાય છે. મલિનતા તો અંધ તામસિકતાની પ્રતીક છે. આરસ દરિદ્રતા પાપ અને પતન જ્યાં હોય ત્યાં જ મલિનતા કે ગંદકીનો વાસ હોય. જે લોકો આવા દરિદ્ર આળસુ કે પાપી છે તેમના વસ્ત્રો તેમના ઘર તેમની ચીજ વસ્તુઓ તેમના શરીર અને મન બધામાં ગંદકી અને અવ્યવસ્થા જ ભરેલી હોય છે. આથી ઉલટું જ્યાં ચૈતન્ય સજાગતા સુરુચિ અને સાત્વિકતા હશે ત્યાં સૌ પહેલાં સ્વચ્છતા હોવાની જ. સફાઈ, સાદાઈ, વ્યવસ્થિતતા અને સુયોગ્ય ગોઠવણનું નામ જ પવિત્રતા છે. મલિનતા તરફ તિરસ્કાર હોવો જોઈએ, સાથે સાથે એ મલિનતાને દૂર કરવાની રૂચિ પણ હોવી જોઈએ. જેવો ગંદકીને અટકાવવામાં કે તેને ઉપાડીને દૂર કરવામાં સંકોચ રાખે છે, તેવો કદી સ્વચ્છતા રાખી શકશે જ નહીં. મનમાં, શરીરમાં, વસ્ત્રોમાં અને સમાજમાં ક્ષણે ક્ષણે ગંદકી પેદા થતી જ રહે છે. દરેક ક્ષણે આ બધામાં ભાંગફોડ કે જીર્ણતાના લક્ષણો પ્રગટ થતા જ રહે છે. જો વારંવાર અને જલ્દી જલ્દી એ મલિનતા દૂર કરવામાં ન આવે, ભાંગી તૂટી ગયેલી સ્થિતિઓનો જીર્ણોદ્ધાર કરવામાં ન આવે, તો ગંદકી વધતી જ જશે અને સ્વચ્છતાની આપણી ઈચ્છા માત્ર કલ્પનામાં જ બની રહેશે. ગાયત્રી વ અક્ષર સ્વચ્છતાનો સંદેશો આપે છે. સ્વચ્છ શરીર, સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ઘર, સ્વચ્છ સામાન, સ્વચ્છ ધંધો, સ્વચ્છ વિચાર, સ્વચ્છ વ્યવહાર વગેરે સર્વમાં જ્યાં જ્યાં આવી સ્વચ્છતાઓનો વાસ હોય તે પવિત્રતા અને પાપરહિત જીવન વિતાવતા પુણ્ય ગતિને પામે છે. સ્વ તયાદન પરમાધર્ય પદાર્થો હિ બુદ્ધૈમતિ યો અન્યાન સુખૈતે વિદ્વાન તસ્ય દુઃખમ વિનશ્યતિ. બીજાઓની જરૂરિયાતો પૂરી કરવી તે પરમાર્થનો રથ છે એમ બુદ્ધિમાનોએ કહ્યું છે. જે વિચારવાન મનુષ્ય બીજા લોકોને સુખ આપે છે તેનું દુઃખ નષ્ટ થઈ જાય છે. લોક વ્યવહારના ત્રણ માર્ગો છે. અર્થ એના બંને પક્ષ સમાન રીતે આદાન પ્રદાન કરે છે. સ્વાર્થ આમાં બીજાઓને નુકસાન પહોંચાડીને પોતાનો લાભ જોવાય છે. પરમાર્થ પોતાનું નુકસાન વહોરીને પણ બીજાઓને લાભ પહોંચાડવો તેનું નામ પરમાર્થ. સ્વાર્થમાં ચોરી, કપટ, અપહરણ, શોષણ, અપ્રમાણિકતા વગેરે ગણાય છે. પરમાર્થમાં દાન, સેવા, શિક્ષણ વગેરેની ગણતરી થાય છે. અર્થ આજીવિકા આપણું નિત્ય કર્મ છે, તેના વિના જીવન યાત્રા પણ નભી શકે નહીં. આહાર, નિંદ્રા, ભોજન, મરત્યાગ વગેરેની જેમ તે સ્વાભાવિક હોવાને કારણે તેને માટે કોઈ વિધિ નિષેધ હોતો નથી. તે તો દરેકને કરવાનું હોય જ છે. સ્વાર્થ ત્યજવા જેવો છે, નિંદનીય છે, પાપમૂલક છે. તેનાથી બને તેટલા પ્રયત્ને બચતા રહેવું જોઈએ. પરમાર્થ તો કર્તવ્ય છે, તેનાથી આપણા ત્યાગ તેમજ ઉદારતા વધે તથા આપણા આત્મકલ્યાણના ધર્મ માર્ગ પ્રશસ્ત બને છે. આનાથી બીજાઓને લાભ થાય છે, તેથી તેઓ પણ ખુશ થઈને બદલામાં ઉપકાર કરે છે, પ્રશંસા કરે છે, ઓફર કરે છે તથા આપણા ઉપકાર કરે રહે છે. ગાયત્રીનો સ્વ વર્ણ આવા પરમાર્થની શિક્ષા આપે છે. દરેક માણસ અર્થોપાર્જન કરતા સ્વાર્થથી દૂર રહે અને પરમાર્થ માટે યથાશક્તિ પ્રયત્ન કરતા રહે એ તેનું કર્તવ્ય છે. પોતાનું પેટ તો પશુ પક્ષીઓ પણ ભરી જાણે છે, પરંતુ જેઓ પરમાર્થ કરી શકે છે તે જ પ્રશંસાને પાત્ર છે. ધીર સુષ્ટો ભજેન્તે હા શ્યાહી સુમંતૌ ક્રિયતા મુનિરી તત્તેન સર્વાસ્વાસાશુ જીવને. અસ્તિત્વ પર, તેની સર્વજ્ઞતા અને સર્વવ્યાપકતા પર વિશ્વાસ રાખે. આ વિશ્વાસ જેટલો દૃઢ હશે તેટલા પ્રમાણમાં જ પરમાત્માના નિયમ અને ન્યાયનું સ્મરણ તેને રહેશે. આ બંને અર્થાત પરમાત્માના નિયમ અને ન્યાયની કઠોરતા અને નિશ્ચિતતા વિશે વિશ્વાસ થવો એ સન્માર્ગ પર ચાલવાની પ્રેરણાનો મૂળ હેતુ છે. જેને ખાતરી હોય કે કર્મનું ફળ મોડું વહેલું મળવાનું જ છે, તે કદી આળસુ અથવા કુકર્મી થઈ શકતો નથી. જે માણસ આ આરસ અને કુકર્મીથી જેટલા પ્રમાણમાં દૂર રહી શકે એટલા પ્રમાણમાં જ એ ઈશ્વરનો મોટો ભક્ત ગણાય. ગાયત્રીનો આ મ અક્ષર ઈશ્વર ઉપાસનાના આ રહસ્યની સ્પષ્ટતા કરે છે. એ સમજાવે છે કે આપણે ઈશ્વરના ન્યાય અને નિયમનું ધ્યાન રાખતા રાખતા જ સન્માર્ગ પર ચાલવું જોઈએ. હિતમત્વા જ્ઞાન કેન્દ્રમ સ્વાતેન્યણ વિચારીએ તો નાનુસરણ કુર્યાત કદાચિત કો અપી કર્યચિત. જ્ઞાનને હિતકર સમજીને સ્વતંત્રતાપૂર્વક વિચાર કરવો જોઈએ. કોઈએ કદી પણ કોઈનું અનુકરણ કરવું જોઈએ નહીં. દેશ કાર પાત્ર અધિકાર અને પરિસ્થિતિ પ્રમાણે માનવ જાતિના પ્રશ્નના ઉકેલ માટે વિવિધ પ્રકારના નિયમો ધર્મના આદેશો કાયદાઓ અને પ્રથાઓનું નિર્માણ તો જ ચલણ થાય છે. પરિસ્થિતિ બદલાતા એ પ્રથાઓ અને માન્યતાઓમાં ફેરફારો થતા રહે છે. આદિકાળથી માંડીને આજ સુધી અનેક પ્રકારની શાસન પદ્ધતિઓ ધર્મધારણાઓ રીતિરિવાજો તથા પરંપરાઓ બદલાય છે. સમયે સમયે જે જે પરિવર્તનો થાય છે એ બધાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. આથી જ એ બધા ગ્રંથોમાં વિરોધી વાતો જોવા મળે છે. ખરી રીતે વિરોધ તો કશો જ નથી, પરંતુ ભિન્ન ભિન્ન સમયોમાં જુદા જુદા કારણોએ જે પરિવર્તનો રીતરિવાજો થતા રહ્યા છે તેનો ઉલ્લેખ પુસ્તકોમાં મળે છે. પણ એ પરિવર્તનો ક્યારે ક્યારે થયા એ વાત તેમાં બતાવવામાં આવ્યા નથી. એ ગ્રંથોમાં સમયનો ઉલ્લેખ થયો હોત તો ગ્રંથોમાં પરસ્પર વિરોધ લાગત જ નહીં અને વાચકો સમજી લેત કે આ ભેદ તો માત્ર દેશ કાળ અને પરિસ્થિતિને કારણે જ છે, વાસ્તવિક નથી જ. પ્રથાઓ તો સમાજના યોગ્ય રીતે સંચાલન માટે જ હોય છે, માનવ જાતિની સુવ્યવસ્થા માટે જ એ બનાવવામાં આવી હોય છે. એ પ્રથાઓનો અપરિવર્તનીય માનીને સદાકાર માટે અમિત ધર્મ માની લેવાવી જોઈએ એવું નથી. જગતના આદિકાળથી જ સતત પરિવર્તનો થતા રહ્યા છે. કેટલાય રિવાજો આજના જમાનામાં અયોગ્ય છે. મોહને લીધે એવા રિવાજોની પરંપરા ચાલુ રાખવામાં માત્ર અંધાનુકરણ જ રહેલું છે, એમ ન જ કરવું જોઈએ. ગાયત્રીનો હિ અક્ષર કહે છે કે મનુષ્ય સમાજના હિતનો ખ્યાલ રાખીને દેશકાળની સ્થિતિ મુજબ પરંપરાઓને પ્રથાઓને બદલી શકાય છે. હિન્દુ સમાજમાં આજે એવી અસંખ્ય પ્રથાઓ છે જેમને બદલવાની અત્યંત આવશ્યકતા છે. ધિયા મૃત્યુ સ્મરણ મમય જાન્યા શશી વનરય ચ તદા લક્ષ્ય સમલાશ્ચય પાદૌ સ તત્તામાં ક્ષિપેત. બુદ્ધિથી મૃત્યુને યાદ રાખીને જીવનના મર્મને સમજવો જોઈએ. આમ કરીને જ પોતાના લક્ષ્યને નક્કી કરીને તે તરફ પગ આગળ વધારવો જોઈએ, અર્થાત નિરંતર પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહેવું જોઈએ. જીવન અને મૃત્યુના રહસ્યને વિવેકપૂર્વક ગંભીરતાથી સમજવું જોઈએ. મૃત્યુએ ડરવાનો વિષય નથી, એને ધ્યાનમાં રાખવું જરૂરી છે. કોણ જાણે ક્યારે મૃત્યુ સામે આવીને ઊભું રહે અને આપણે કુછ કરવી પડે. એથી જેટલો સમય આપણા હાથમાં હોય તેનો સારામાં સારો ઉપયોગ કરી લેવો જોઈએ. ધન, યૌવન વગેરે બધું અસ્થિર છે. એક નાના સરખા રોગ અથવા નુકસાનથી આપણો વિનાશ થઈ શકે, એથી એ બધાનું અભિમાન ન કરવું. તેમને એવા કાર્યોમાં જોડવા જોઈએ જેથી ભવિષ્યમાં આપણા સુખ શાંતિમાં અભિવૃદ્ધિ થતી રહે. જીવન એક નાટક છે અને મૃત્યુ તેના પર પડતો પડદો છે. એ નાટકમાં આપણે એવી રીતે પાઠ ભજવવો જોઈએ કે જેથી બીજાઓને આનંદ મળે અને આપણા વખાણ થાય. નાટકના ખેલમાં અનેક સુખ દુઃખોથી ભરેલા પાઠ ભજવવાનો પ્રસંગ આવે છે, પણ અભિનય કરનારને ખબર હોય કે આ તો ખાલી પાઠ જ છે, આ કંઈ સાચું નથી. તેથી સુખના અભિનયમાં ફૂલાઈ જતો નથી અને દુઃખના અભિનયમાં દુઃખી થઈ જતો નથી. પરંતુ પોતાની કુશળતા પ્રગટ કરવામાં, નાટ્ય સફળતામાં આનંદનો અનુભવ કરે છે. જીવનરૂપી નાટકનો અભિનય પણ એ જ પ્રમાણે કરવો જોઈએ. દરેક સમયે રોજબરોજના સુખ દુઃખનું કાંઈ મહત્ત્વ હતું નથી, એ તરફ બિલકુલ ધ્યાન ન આપતા પોતાની કાર્યકુશળતા બતાવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મૃત્યુ આપણા જીવનનું છેલ્લું મહેમાન છે, તેના સ્વાગત માટે સદા તૈયાર રહેવું જોઈએ. પોતાની કાર્ય પદ્ધતિ એવી હોવી જોઈએ કે ગમે તે સમયે મૃત્યુ સામે આવીને ઊભું રહે તો તૈયારીમાં ખામી અનુભવવી જોઈએ નહીં. ગાયત્રીના ધી અક્ષર જીવન અને મૃત્યુના સમયને સમજાવે છે. જીવન એવું બનાવો કે જેથી મૃત્યુ વખતે પશ્ચાતાપ ન થાય. જેવો વર્તમાન કાર કરતા ભવિષ્યકાળને ઉત્તમ બનાવવામાં પ્રયત્નશીલ છે, તેવો જીવન અને મૃત્યુના રહસ્યને સારી રીતે જાણે છે. યો ધર્મો જગદાશ્ચાર સ્વાચરણે તમાન્યય માં વિડંબયત સો અસ્તિ હું કા માર્ગે સહાયક. જગત જેને આધારે ટકી રહ્યું છે એવા ધર્મનું આચરણ કરો, તેની ઉપેક્ષા કરશો નહીં, તે તમારા જીવન માર્ગમાં એકમાત્ર અજોડ સહાયક છે. ધર્મ જગતનો આધાર છે, તેના ઉપર વિશ્વનો સઘળો ભાર છે. જો ધર્માચરણ જગતમાંથી પરવારી જાય અને બધા લોકો અધર્મી બની જાય તો એક ક્ષણ માટે પણ કોઈને શાંતિ રહે નહીં. બધાને પોતાના પ્રાણ બચાવવા અને બીજાને લૂંટવા રૂપ ઘંટીના પાટાની વચ્ચે પીસાવવું પડે. આજે અનેક મનુષ્યો છાના છાના અધર્મનું આચરણ કરે છે, પરંતુ તેઓને છડે ચોક અધર્મી ગણાવવાનું પસંદ પડતું નથી. એવું તેમને પોતાનું નથી. ખોટા કામ પણ ધર્મની ઓથે જ થઈ શકે છે. આથી એમ સાબિત થાય છે કે ધર્મ એ એક એવી મજબૂત વસ્તુ છે કે જેનો આશ્રય લઈને, જેનો આડંબર કરીને દુષ્ટ અને દુરાચારી લોકો પણ પોતાનો બેડો પાર કરી શકે છે. આપણે એવા મજબૂત આધારને જ આપણું ચરણ બનાવવો જોઈએ. કેટલાક લોકો કર્મકાંડ, પૂજાપાઠ અથવા તીર્થ વ્રત કે દાન દક્ષિણા આદિને ધર્મના વિષય ગણે છે અને થોડાક સમય આવા બધા કામોમાં ગાળીને બીજો બધો સમય અધર્મ આચરણમાં ગાળે છે, અને એવા થોડા સમયને બાદ કરતા બાકીનો સમય અનીતિ વગેરે માટે સ્વતંત્રતા મળી ગઈ છે એમ માનીને જીવે છે. આવા ખ્યાલ એ ખરેખર એક ભ્રાંતિ છે. ધર્મ માત્ર પૂજાપાઠમાં જ આવી જતો નથી, પરંતુ તેનો ઉપયોગ તો આપણી દરેક વિચારસરણી અને કાર્ય પદ્ધતિમાં સંપૂર્ણ રીતે થવો જોઈએ. ગાયત્રીનો યો અક્ષર સમજાવે છે કે ધર્મનો ઉપહાસ ન કરો, તેને આડંબર ન બનાવો, એને જીવનમાં એકરસ કરી દો. જે કંઈ વિચારો, જે કંઈ કરો, તે ધર્મને અનુકૂળ જ કરો. શાસ્ત્ર કહે છે કે ધર્મો રક્ષિત રક્ષિત, ધર્મનું પાલન કરીએ તો જ એ ધર્મ આપણું રક્ષણ કરે, અને ધર્મને જો આપણે હણીએ તો ધર્મ પણ આપણને હણે છે. આ તથ્યને સમજીને આપણે ધર્મને જ જીવન નીતિ બનાવવી જોઈએ. યો યોજન તેયસ્નેભ્ય શાતાનિ પુંસર્તુ સ્રવ્વઃ મિલિત્વૈતાનિ સર્વાણિ સમયે ધનંતિ માનવમ. વ્યસનોથી ચાર ગાઉ દૂર રહેવું, કેમ કે વ્યસનો મનુષ્યમાં શત્રુ છે. એ બધા મળીને કોઈ વખત મનુષ્યને મારી નાખે છે. વ્યસનો મનુષ્યના પ્રાણઘાતક દુશ્મન છે. વ્યસનોમાં માદક પદાર્થો મુખ્ય છે. તમાકુ, ગાંજો, ભાંગ, અફીણ, દારૂ વગેરે માદક પદાર્થો એક કરતાં એક વધારે ભયંકર નુકસાનકારક છે. આ બધાથી ક્ષણિક ઉત્તેજના મળે છે. જે માણસોની જીવનશક્તિ ક્ષીણ અને અશક્ત બની જાય છે, તેમને શિથિલતા અને અશક્તિનો અનુભવ થાય છે. એનો ઈલાજ તો માત્ર એકમાત્ર જ છે કે આહાર વિહારના અનુકૂળ ફેરફાર કરીને શક્તિ ભેગી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ અજ્ઞાની મનુષ્યો તો એ માર્ગ કરતાં અવરા માર્ગ ગ્રહણ કરે છે. તેઓ તો થાકેલા ઘોડાને ચાબુક મારી મારીને ચલાવવાનો પ્રયત્ન કરે છે, અને ચાબુકને શક્તિનું કેન્દ્ર માનવાની ભૂલ કરે છે. માદક વસ્તુઓ મગજને મૂર્છિત બનાવે છે. આવી મૂર્છામય સ્થિતિમાં જે શિથિલતા કે ઢીલાશ આવે છે, તેથી માણસને તત્કાળ પોતાનો અનુભવ થતો નથી. આ તો ચાબુકવાળી રીત થઈ ગણાય. માણસ એમ માને છે કે એ માદક વસ્તુઓથી મને શક્તિ મળે છે, પરંતુ ખરેખર બળ કે શક્તિ મળતા નથી. ઉલટું રહીશે શક્તિ એકદમ ઉશ્કેરાઈને જલ્દી નષ્ટ થઈ જાય છે. માદક પદાર્થો લેનારો મનુષ્ય જલ્દી જલ્દી ક્ષીણ થતો જાય છે, અને છેવટે તેને અકાળ મૃત્યુને વશ થવું પડે છે. વ્યસનો મિત્રના રૂપમાં શરીરમાં દાખલ થાય છે, અને પછી શત્રુ બનીને શરીરને બરબાદ કરી મૂકે છે. માદક પદાર્થો સિવાયના અન્ય વ્યસનો પણ છે. તેઓ મન અને શરીર બંનેને નુકસાન કરે છે, પરંતુ તેમના તરફના આકર્ષણ અને ટેવને કારણે મનુષ્ય તેમનો ગુલામ બની જાય છે. માણસ છોડવા પ્રયત્ન કરવા જાય તો તેવી ટેવો છૂટતી નથી. સિનેમા, નૃત્ય, વ્યભિચાર, જાનવરોની સાઠમારી જેવા કેટલાય વ્યસનો ગણાવી શકાય. એવી આદતોના શિકાર બનીને કેટલાય લોકો પોતાના ધન, સમય અને સ્વાસ્થ્ય બરબાદ કરે છે. ગાયત્રીનો યો અક્ષર વ્યસનોથી દૂર રહેવાની આજ્ઞા કરે છે, કારણ કે વ્યસનો શરીર અને મન બંનેને બરબાદ કરે છે. વ્યસનની મનુષ્યની વૃત્તિઓ નીચ માર્ગ તરફ જ વરેલી રહે છે. નહ નહ શૃણવે કમીમાં બાતમ જાગૃતસ્ત્વમ સદા ભવઃ સત્રમાહં નરમ તુનમ આક્રમંતિ ચિપ ક્ષીણઃ. અમારી આ એક વાત સાંભળો. તમે હંમેશા જાગૃત રહો. શરણે કે સૂતેલા મનુષ્ય પર દુશ્મનો નિશ્ચિત રીતે આક્રમણ કરે છે. અસાવધાની, આરસ અને અદૂરદર્શિતા એ એવી ભૂલો છે કે જેમને અનેક આફતોના જનેતા માની શકાય. અસાવધાન મનુષ્ય પર ચારે બાજુથી આક્રમણો થાય છે. અસાવધાનીમાં એટલા બધા આકર્ષણો ભરેલા છે કે અનેક પ્રકારની હાનિઓ તેમજ વિપત્તિઓ તેના તરફ ખેંચાઈ આવે છે. અસાવધાન અને આળસુ માણસ એક રીતે અધમો જ સમજવો. મરેલા મરદાને જોઈને જેમ સંભળીઓ, કાગડા, કૂતરા, શિયાળવા, ગીધ વગેરે દૂર દૂરથી દોડતા આવીને ભેગા થઈ જાય છે, તેવી જ રીતે અસાવધ મનુષ્ય ઉપર આક્રમણ કરનારા તત્વો ગમે ત્યાંથી આવીને હલ્લો જ કરવાના. જે લોકો તંદુરસ્તીના રક્ષણમાં સાવધાન નથી તેમને મોડા વહેલા પણ રોગો આવીને ઘેરી જવાના. જે વેપારીઓ હંમેશની તેજી મંદીની વધઘટનો ખ્યાલ નહીં રાખે તેઓ કોઈ દિવસ ચોક્કસ જેવારું જ કાઢવાના. જેઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનસિક શત્રુઓ તરફ આંખ બંધ રાખીને જીવે છે તેઓ ચોક્કસ કોઈ દિવસ કુવિચારો અને કુકર્મોના ખાડામાં પડ્યા વિના રહેવાના જ નથી. જેઓ દુનિયાના છળ, કપટ, જૂઠ, ઠગાઈ, લૂંટ, અન્યાય, સ્વાર્થ, બદમાશી વગેરે તરફ બેદરકાર રહે છે તેમને ઉલ્લુ બનાવનાર, છેતરનાર, સતાવનાર કોઈ ચોક્કસ મળવાનું જ. જે લોકો જાગૃત નથી, જે આ પોતાના સંરક્ષણ માટે પ્રયત્નશીલ નથી રહેતા તેમને દુનિયાના દુષ્ટ તત્વો લૂંટી જ જવાના, બરબાદ જ કરવાના. આથી ગાયત્રીનો ન અક્ષર આપણને સાવધાન કરવા કહે છે કે હોશિયાર, ખબરદાર રહો, તમે શત્રુઓના આક્રમણના શિકાર ન બનો. વિવેકપૂર્વકનો ત્યાગ અને ઉદારતાપૂર્વકનો પરોપકાર તો વ્યાજબી છે, પણ આપણી મૂર્ખાઈથી બદમાશ લોકોના શિકાર બનવું બિલકુલ અયોગ્ય અને પાપમય છે. જેમ સદ્ગુણ અને ઉન્નતિ તરફ આગળ વધવાના પ્રયત્ન જરૂરી છે, તેમજ પાપ અને ખોટા કર્મોથી સાવધાન રહેવું, તેમનાથી બચવાનો પ્રયત્ન કરવો અને જરૂરિયાત ઊભી થાય તો તેમની સામે લડી લેવાની તૈયારી રાખવી પણ જરૂરી છે. પ્રકૃત્યાતુ ભવોદારો નાનુદાર કદાચન ચિંત્યો દ્વાર દ્રષ્ટ્યૈવમ તેન ચિત્તમ વિશુદ્ધયતિ. સ્વભાવથી જ ઉદાર બનો, કંજૂસ કદી બનશો નહીં. ઉદાર દ્રષ્ટિએ જ વિચાર કરતા શીખો, એમ કરવાથી જ ચિત્ત શુદ્ધ થાય છે. પોતાની વાત, પોતાની રીતે, પોતાનો રિવાજ, પોતાની માન્યતા અને પોતાની જ અક્કલને યોગ્ય તેમજ સાચા માનવા અને બીજા બધા લોકોને મૂર્ખ, ભ્રાંત અને અપ્રમાણિક માનવામાં અનુદારતા, સંકુચિતતા કે કંજૂસાઈ રહેલી છે. પોતાના લાભ માટે દુનિયાનો નાશ થતો હોય તો ભલે થાય, આવી દ્રષ્ટિ તો અનુદાર લોકોની જ હોય છે. તેવા લોકો પોતાની જ સગવડ અને ઈચ્છાઓ સર્વોપરી માને છે. બીજાઓની અગવડ અને મુશ્કેલીઓનો તો તેઓને ખ્યાલ હોતો જ નથી. આવી અનુદારતા પશુતાની સૂચક છે. જીદ્દી, દુરાગ્રહી, ધમંડી, સ્વાર્થી અને સંકુચિત ભાવનાવાળા માણસોની વાણી ખૂબ જ લુક્કી, તેમની વિચારસરણી સૂકી અને તેમના કામ કર્કશ હોય છે. ગાયત્રીનો સંદેશ સાંભળનાર અને સમજનાર માણસ આવો અનુદાર હોવો જ ન જોઈએ. બીજાઓના વિચારો, તર્કો, સ્વાર્થો અને પરિસ્થિતિઓને સમજીને મતભેદ હોવા છતાં પણ એમને માન આપતા શીખવું જોઈએ. બીજાઓ પોતાની પરિસ્થિતિ અને સગવડોને કારણે કોઈ એક વાત વિચારે છે, એક મત નિશ્ચિત કરે છે, એ આપણે પોતાની વાતને યોગ્ય માનવા માટે આગ્રહવાળા હોઈએ તો બીજાઓને એમના આગ્રહ માટે કેવી રીતે દોષ દઈ શકીએ? ગાયત્રીનો પ્ર અક્ષર કહે છે કે બીજાઓની ભૂલો અને ખામીઓ તરફ આપણે કઠોર બનવું જોઈએ નહીં, ઉદાર બનવું જોઈએ. એમની યોગ્ય ઈચ્છાઓ, જરૂરિયાતો અને માગણીઓ તરફ આપણી સહાનુભૂતિ હોવી જોઈએ. બીજાઓ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું વિચારીએ? એમ વિચાર કરીને તેમની સાથે ઉદાર બનીને વર્તવું જોઈએ અને મતભેદોને વય મનુષ્યનું કારણ ન બનાવતા જેટલે અંશે એકતા શક્ય હોય તેટલા પૂરતો પણ પ્રેમ રાખી તેને વધારતા રહેવાનો પ્રયત્ન કરવા રહેવું જોઈએ. ચોદત્યૈવ સત્સર્ગો ધિયમસ્ય ફલમહત સ્વમતૌ સજ્જનૈ વિદ્વાન કુર્યાત પર્યાદૃત સદા. સત્સંગ બુદ્ધિને પ્રેરણા આપે છે. આ સત્સંગનું ફળ બહુ મોટું છે. આ કારણે વિદ્વાન પોતાની જાતને હંમેશા સત્પુરુષો દ્વારા ઘેરાયેલી રાખે, અર્થાત હંમેશા સજ્જનોના સંગ કરે. મનુષ્યનું મસ્તિષ્ક નિર્મળ જળ જેવું છે. વાતાવરણ, સંસ્કાર અને સાધનો તેને ભિન્ન ભિન્ન દિશાઓ તરફ વારે છે. પાણીનો પ્રવાહ નાવને ખેંચી જાય છે. હવા જે બાજુએથી વહેતી હોય તે તરફ જ પતન જાય છે. મનુષ્ય જે વાતાવરણમાં હરે ફરે છે તે તરફ જ તેની વૃત્તિઓ વરે છે અને ધીમે ધીમે તે અનુકૂળ ઢારમાં ઢરાય છે. જેમ બે બાળકોમાંથી એક કસાઈને ઘેર ઉછર્યું હોય અને બીજું બ્રાહ્મણના ઘરમાં ઉછર્યું હોય, એ બંનેના ગુણ, કર્મ અને સ્વભાવમાં જ જમીન આસમાનનું અંતર દેખાશે. આ પ્રભાવ સંગતિનો છે. જે લોકો ગુણોમાં ઉન્નતિ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ સારા વાતાવરણમાં જ રહેવાનો આગ્રહ રાખે, સારા માણસોને જ મિત્ર બનાવે, એમની સાથે જ પોતાનો સંપૂર્ણ વ્યવહાર રાખે, શક્ય હોય તો તેમની સલાહ અને ઉપદેશ પ્રમાણે જ જીવવાનો આગ્રહ રાખે. આમ કરવાથી પ્રત્યક્ષ રીતે જ તેમના જેવા ગુણો આપણામાં આવશે અને ઉત્તમ ગુણો વધારતા રહેવાની પ્રેરણા મળતી રહેશે. કુસંગમાં રહેવાથી, ખોટા વાતાવરણના સંપર્કને કારણે આપણામાં મલિનતા વધશે. આથી કુસંગથી દૂર જ રહેવું સારું છે. શક્ય હોય ત્યાં સુધી સજ્જનોની સંગતિ વધારતા રહેવા ઉપરાંત સારા પુસ્તકોનો સ્વાધ્યાય પણ ઉપયોગી છે. સત્સંગનો લાભ ન મળે એમ હોય તો પુસ્તકો વાંચીને પણ સત્સંગનો લાભ મેળવી શકાય છે. એકાંતમાં પોતાની મેરે પણ આ વિચારોનું ચિંતન મનન કરીને તથા પોતાના દિમાગને એ દિશામાં પ્રોવાયેલું રાખીને પણ આત્મસત્સંગ થઈ શકે છે. આ બધા જ પ્રકારના સત્સંગ આત્મોન્નતિ માટે જરૂરી છે. ગાયત્રીનો યોગ અક્ષર સત્સંગનું મહત્વ બતાવે છે અને તે માટે પ્રયત્નશીલ રહેવાનો ઉપદેશ આપે છે. દર્શન આત્મન કૃ વાજનીય દ તમ ગૌરમ જ્ઞાત્વા તુ તદાત્માન પૂર્ણાનંતી પથ નયેત. આત્માના ગૌરવને ઓળખો, એને જાણ્યા પછી આત્માને પૂર્ણ ઉન્નતિના માર્ગ પર આગળ વધારો. મનુષ્ય શરીર નાશવંત અને તુચ્છ છે. તેના હાનિ લાભ પણ તુચ્છ અને મહત્વ વગરના છે. પરંતુ તેમાં રહેલો આત્મા ઈશ્વરનો અંશ હોવાને કારણે મહાન છે. તેના મહિમા અને મહત્તા એટલા મોટા છે કે તેમની સરખામણી અન્ય કોઈ વસ્તુ સાથે કરી શકાય નહીં. મનુષ્યનું ગૌરવ તેના શરીરને કારણે નથી, પણ તેના આત્માની વિશેષતાને કારણે છે. જે મનુષ્યનો આત્મા જેટલો વધારે બળવાન તેટલો જ મોટો તે મહાપુરુષ ગણાય. જે કાર્યોને લીધે આપણા પ્રતિષ્ઠા, સાખ, સન્માન, આદર અને શ્રદ્ધા વધે છે, તે જ કાર્યો આપણા આત્મગૌરવને વધારનાર ગણાય. પ્રતિષ્ઠા સૌથી મોટી સંપત્તિ છે અને તેમાંય આત્માની પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે. એનું મૂલ્ય થઈ શકે જ નહીં. આટલી મોટી અમાનતને આપણે સર્વ રીતે સુરક્ષિત રાખવી જોઈએ. લોકો ધન દ્વારા મળેલી પ્રતિષ્ઠાનો નાશ થતા કેટલા બધા દુઃખી બની જાય છે. અરે, એ દુઃખે તો લોકો આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે આત્મપ્રતિષ્ઠા, આત્મગૌરવ, આત્મસન્માન તે એથી ઊંચી વસ્તુ છે. એ બધાને તો ગમે તેટલી કિંમત ચૂકવીને પણ જતા કરાય જ નહીં ને. જેનાથી આત્મગૌરવ ઘટતું હોય, આત્મજ્ઞાની થતી હોય અને આત્મહત્યા કરવી પડતી હોય, એવા ધન, સુખ, ભોગ અને પદ વગેરેને મળવા જવા કરતાં ભૂખ્યા રહેવું, ભિખારી રહેવું બહેતર છે. ગાયત્રીનો દ અક્ષર આત્મહનનમાંથી મુક્ત રહેવા માટે આપણને મોટામાં મોટો ત્યાગ કરતા પણ ન અચકાવવાનો બોધ આપે છે. જેની પાસે આત્મધન છે તે સૌથી મોટો ધનવાન છે. જેનું આત્મગૌરવ સુરક્ષિત હોય તે ઇન્દ્રના જેવો મોટો પદવીધારી છે. પછી ભલે સોના ચાંદીના સિક્કા તેની પાસે થોડા હોય. યાદ સર્વો ઉત્તર દાયિત્વ નિર્વિજ્ઞાન જીવિનમ પિતા કુપિતાપિ તથા પાપઃ કુપુત્રો અવિરહ યથા નતઃ. પિતા પોતાની જવાબદારી ઉપાડતા ઉપાડતા જ જીવનમાં વર્તે, કેમ કે કુપુત્રની માફક કુપિતા પણ પાપી જ ગણાય છે. જેમના હાથમાં વ્યવસ્થા, સત્તા, માલિકી અને બળ હોય છે તેવા લોકો ઘણું કરીને તે બધાનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. ઢીલ, શિથિલતા, બેદરકારી વગેરે પણ સ્વાર્થ પરાયણતા અને અનુચિત લાભ ઉઠાવવાની વૃત્તિ જેવા જ પાપ છે. એનું પરિણામ ખરાબ જ હોય છે. ઘણું કરીને પુત્ર, શિષ્ય, સ્ત્રી, પ્રજાજન, સેવક વગેરે બગડી જવાના, ખરાબ થઈ જવાના અને તેમના દ્વારા અવજ્ઞા થવાના અનેક ઉદાહરણો આપણે સાંભળીએ છીએ. આ દુર્ગુણોની મોટી જવાબદારી પિતા, ગુરુ, પતિ, માલિક વગેરે ઉપર પણ હોય છે, કારણ કે તેમની વ્યવસ્થા તેમની હાથમાં હોય છે. તેમની બુદ્ધિ અને અનુભવ વધારે હોવાને કારણે જવાબદારી તેમની જ હોય છે. વ્યવસ્થા, ઢીલાશ, ખોટે માર્ગે ચાલવા માટે તક આપવી તેમજ કાબૂ રાખવામાં અસાવધ રહેનારા કારણે પણ આવા પ્રસંગો બને છે. દરેક સંબંધ સગાઈમાં બે પક્ષ હોય છે. બંને પક્ષો યોગ્ય રીતે કર્તવ્ય પાલન કરે તો એ બધા સંબંધો સ્થિર અને દઢ બનીને રહી શકે. આમ છતાંય સમજદાર વ્યક્તિની જવાબદારી વિશેષ છે. તેણે તો પોતાના પક્ષે વિશેષ સાવધ બનીને રહેવાનું હોય છે અને નાના પક્ષ સાથે ઉદાર વર્તન દાખવવાનું હોય છે. લોકો પોતપોતાના અધિકારોને જ વિશેષ મહત્વ કંકાશ આને જ કારણે થાય છે. જો બંને પક્ષો પોતપોતાની ફરજોની અવગણના ન કરે તો કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય અથવા સંઘર્ષ ઊભો ન થાય. અને સંબંધો મધુરતાથી સચવાય છે. ગાયત્રીનો યામ અક્ષર પિતા પુત્રમાં નાના મોટામાં સંબંધ સાચવી રાખવાનો અજબ નુસ્ખો બતાવે છે. બંને તરફી અધિકારોનો વિચાર ઓછો અને કર્તવ્યોનું દઢ રીતે પાલન થવું જોઈએ. મોટો પક્ષ નાના પક્ષ તરફ સાવધાન અને ઉદાર બને તો તથા ચરેત સદાન્યેભ્યો વાંછન્ય યજર્થા નરઃ નમ્ર શિષ્ટઃ કૃતજ્ઞશ્ચ સત્યસાહા યાવાન. મનુષ્ય બીજાઓ પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતો હોય તેવો જ વ્યવહાર તેણે બીજાઓ સાથે રાખવો જોઈએ. તેણે નમ્ર શિષ્ટ કૃતજ્ઞ અને સત્યનિષ્ઠાપૂર્વક સહકારની ભાવનાવાળા બનવું જોઈએ. બીજાઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ માટેની સાચી કસોટી તો એ છે કે આપણે બીજાઓ પાસે જેવો વ્યવહાર ઈચ્છતા હોઈએ તેવો જ વ્યવહાર આપણે બીજાઓ સાથે રાખવો જોઈએ. કૂવામાં થતા અવાજના જેવી જ દુનિયા હોય છે. કૂવામાં મોં રાખીને આપણે જેવું બોલીશું એવો જે સામો અવાજ બદલામાં આપણને મળવાનો. દરેક માણસ એમ ઈચ્છતો હોય છે કે બીજાઓ તેની સાથે નમ્ર વર્તન દાખવે, સભ્ય વ્યવહાર કરે, તેની વસ્તુ કોઈ ચોરી ન લે, તેની સાથે પ્રામાણિક વર્તન રાખે. કદાચ તેની ભૂલ થઈ જાય તો બીજાઓ તે સહન કરી લે, તેના કામમાં કોઈ કસી દખલ ન કરે, તેની વહુ દીકરી તરફ કોઈ કુદ્રષ્ટિ ન કરે અને સમયે સમયે લોકો તેની સાથે સહકારપૂર્વક વર્તે. જો આપણે બીજાઓ પાસે આવા બધા વર્તનની ઈચ્છા રાખીએ તો આપણે પણ બીજાઓ સાથે એમ જ વર્તવું જોઈએ. હંમેશા ક્રિયા દ્વારા જ પ્રતિક્રિયા ઉત્પન્ન થતી હોય છે. જો આપણે બુરું કરીશું તો બીજાઓના મન પર પણ એવી જ છાપ પડવાની, એની પ્રતિક્રિયા થવાની અને એમાંથી એવા જ વિચારો અને વર્તન પેદા થવાના. જો આવી ખોટી સાંકર ચાલ્યા જ કરે તો આપણે માટે અને બીજાઓને માટે એના ફળ સારા નહીં નીપજવાના. અને જો આ સારા વિચારોની ક્રિયા પ્રતિક્રિયાની સાંકર સારી ચાલે તો આપણે માટે જ નહીં પણ બીજાઓને માટે પણ તે લાભદાયી નીવડશે. જો લોકો પોતાના વિચારો અને કાર્યોમાં પોતાને ઘટતા અને યોગ્ય તત્વોનો વિસ્તાર કરે તો જગતમાં સુખ શાંતિ સ્થાપતા વાર નહીં લાગે. ગાયત્રીનો આ છેલ્લો અક્ષર ત આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. પોતાના પ્રતિકૂળ એવું બીજાઓ પ્રત્યે પણ ન કરવું જોઈએ. વળી ઉક્તિનો જ ઉદ્ઘોષ કરે છે, આ વિચારનો અમલ કરવો એ એક રીતે ગાયત્રીના ઉપદેશ તરફ એક મહત્વપૂર્ણ કદમ બઢાવવાનું કાર્ય ગણાશે. ગાયત્રી ઉપનિષદ વેદોમાંથી બ્રાહ્મણ ગ્રંથો થયા. દરેક વેદના અનેક બ્રાહ્મણ ગ્રંથો હતા. હાલ તે બધા પૈકી થોડાક જ પ્રાપ્ય છે. કાળની કુટિલ કૃતિએ એ ગ્રંથોમાંથી ઘણાનો લોપ કરી નાખ્યો. ઋગ્વેદના બે બ્રાહ્મણ ગ્રંથો છે, સાંખ્યાન અને ઐતૈર્ય. સાખાયનને કૌસ્તિકી પણ કહે છે. યજુર્વેદના ત્રણ બ્રાહ્મણ છે, શતપદ બ્રાહ્મણ, કાણવ બ્રાહ્મણ અને ચૈતર્ય બ્રાહ્મણ. સામવેદના 11 બ્રાહ્મણ મળે છે, અશૈર્ય બ્રાહ્મણ, જૈમિની, યાશૈય બ્રાહ્મણ, સંહિતા ઉપનિષદ બ્રાહ્મણ, મંત્ર બ્રાહ્મણ, વસ બ્રાહ્મણ, સંવિધાન બ્રાહ્મણ, ષડ્વિશ બ્રાહ્મણ, દેવત બ્રાહ્મણ, તાંડય બ્રાહ્મણ, જૈમિનીય બ્રાહ્મણ, જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ, અર્થવેદનો માત્ર એક જ બ્રાહ્મણ મળે છે, એનું નામ ગોપથ બ્રાહ્મણ છે. ગોપથની 31 થી 38 સુધી કંડિકાઓ ગાયત્રી ઉપનિષદ કહેવાય છે. આમાં મૈત્રેય તથા મોદગલ્યના વિવાદના ઉપાખ્યાન દ્વારા ગાયત્રીનું અગત્યનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે. સામાન્ય શબ્દાર્થની દ્રષ્ટિએ ગાયત્રી એટલે બુદ્ધિની પ્રેરણા માટેની પ્રાર્થના, પરંતુ આ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા અને પદાર્થ વિદ્યા સાથે સંબંધ ધરાવતા અનેક રહસ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અર્થ ગાયત્રી ઉપનિષદ. એતદ્રતમ એતદ વિદ્યા સમેક દશાક્ષ માદગલ્યમ મલાવો મૈત્રેયભ્યો જગામ ચતુર્વસાની યોનિ દ્રાદશ મિથુનામ યયાહ મૃગવે ગિષ્ચ ક્ષુર્યત્ય સર્વમિદ તામ શ્રીતમ તામ ભવાન પાબ્ર વાર્તત્વતી. ત્યારે એ મૌદગલ્યે પોતાના બ્રહ્મચારીને કહ્યું, સૌમ્ય તમ જાઓ, ગ્વાલ મૈત્રેયની સમક્ષ જઈને કહો કે 12 મિથુન તથા 24 યોનિવારી ભગુ અને અંગીરા જેના નેત્ર છે તથા આ બધા જેના આશ્રિત છે તે સાવિત્રી ગાયત્રી અમને ભણાવો. આ કંડિકામાં મૌદગલ્યે મૈત્રેયીન ગાયત્રીનું રહસ્ય પૂછાવડાવ્યું છે. સામાન્ય અર્થ તો બધા જ જાણે છે કે આ મંત્રમાં પરમાત્માને એવી પ્રાર્થના કરવામાં આવી છે કે અમને સદબુદ્ધિની પ્રેરણા કરો. આવા મંત્રો તો અશ્રુતિ સ્મૃતિઓમાં અનેક પડ્યા છે. આ મંત્ર કરતાં પણ ઉત્તમ પ્રકારથી બુદ્ધિ અને વિવેક વગેરે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હોય એવા એક એકથી ચડિયાતા મંત્રો મળે છે. પછી ગાયત્રી મંત્રમાં જ એવી વિશેષતા હશે જેથી તેને વેદમાતા કહી સમસ્ત શ્રુતિઓમાં એને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું હશે. આનું કોઈ મોટું કારણ હોવું જોઈએ. મૌદગલ્યે એ જ કારણ અને રહસ્યમાં મૈત્રેયને પૂછાવ્યું છે. સતત્રા જગામ યત્રે તરો બભૂવ તે પ્રપચ્છ સહ ન પ્રતિહી દે. મૌદગલ્યનો શિષ્ય મૈત્રેયની પાસે આવ્યો, તેમને પૂછ્યું, પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહીં. તમ હોવાચ દુરીધિનમ તવ ભવાન મૌદગલ્ય વોચત સત્વાય પ્રશ્નભ પ્રાક્ષિનંત યવોચ પુહા સંવત્સરદ તિમારિત્ય નીતિ. તેણે કહ્યું, આપે મૌદગલ્યને મૂર્ખ કયા હતા, એમણે જે આપણે પૂછ્યું તે આપ બતાવી શક્યા નહીં, એથી 1 વર્ષમાં આપને કષ્ટ થશે. સહ મૈત્રેત શ્યામન ચેવાસી ન ઉવાચ યથાર્થ ભંતો યથા ગૃહમ યથા મનો વિપ્રસૃજ્યાતમ દુર્ધ્રિયમ વા અહમ મૌદગલ્યમ વોચમ સયમ પ્રશ્નય પ્રાક્ષન તમ વ્યો બીચ તમુપ્યામી કર્યઈ યામીતી. ત્યારે મૈત્રેય પોતાના શિષ્યોને કહ્યું, હવે તમે બધા ઈચ્છા પ્રમાણે પોતપોતાના ઘેર જાઓ. મેં મૌદગલ્યને મૂર્ખ કહ્યા હતા, પરંતુ તેઓએ જે કંઈ પૂછ્યું છે તેને જવાબ હું આપી શકું તેમ નથી, તેથી હું તેમની પાસે જઈશ અને એમને શાંત કરીશ. સહ મૈત્રેય પ્રાતઃ સતીત પાણી મૌદગલ્ય મુપસસા દાસૌ વમ અહમ વો મૈત્રેય ઇતિ. બીજે દિવસે સવારે હાથમાં સમિધા લઈને મૈત્રેય મૌદગલ્ય ઋષિ પાસે આવ્યા અને તેમણે કહ્યું, હું મૈત્રેય આપની સેવામાં આવ્યો છું. કિંમત મિતિ શા માટે? તેમણે પૂછ્યું. દુરાધીનમ વા અહમ ભવંતમ વોચત્વ માં યહ પ્રસન્નામ પ્રાક્ષિનંત વ્યયોજ્ય તપસ્યામિમિતિ શાંતિમ કરિષ્યમિતિ. મૈત્રેયે કહ્યું, મેં આપને મૂર્ખ કહ્યા હતા, આપે જે પૂછ્યું તેનો હું ઉત્તર આપી શક્યો નહીં. હવે હું આપની સેવામાં ઉપસ્થિત રહીશ અને આપને શાંત કરીશ. સ હોવાચ અત્ર વા ઉપેતમ ચ સર્વચ કૃત પાપકેન ત્વા યાનેન ચરંતુ માહુમ મમ કલ્યાણાસ્તમ તે દદામી તેન ય હિની. મોદગલ્યે કહ્યું, આપ અહીં આવ્યા છો, પરંતુ લોકો કહે છે કે આપ શુદ્ધ ભાવનાથી આવ્યા નથી, છતાં પણ હું આપને કલ્યાણકારી ભાવના આપું છું, આપ એ લઈને પાછા ફરો. સ હોવાય એ તદ્દે દેવાત્ર ત્વિષમ આનૃષ્ય ચ યથા ભવાનઃ ઉપયામી તવે ભવંતમિતિ. મૈત્રેયે કહ્યું, આપનું કહેવું નિર્મયતાને આપવાવાળું અને દયાથી ભરેલું છે. આપની સેવામાં સ્મિત પાણી સમિધા લઈને હાજર થાઉં છું. તમ હા તે થાય. હવે તેઓ વિધિપૂર્વક તેઓની સેવામાં ઉપસ્થિત થયા. તમ હિયેપ્ય પ્રપચ્છ ઉપસ્થિત થઈને પૂછ્યું, કિમ સ્વિદાહુર્ભો સાવિતુ વેરેણ્યમ ભર્ગો દેવસ્ય કવ્યઃ કિમાહુ ધિયો વિચક્ષ યદિતઃ પ્રવેતથ પ્રચોદયત સવિતાયા બિરેપી. સવિતાનું વરેણ્યમ સાને કહેવાય? તે દેવનું ભર્ગ શું છે? જો આ જાણતા હો તો તે દિહી નામના તત્વો જેના દ્વારા બધાને પ્રેરણા આપતા સવિતા બધે ફરે છે, ક્રુ બતાવો. તસ્મા એતત પ્રોવાચ. તેમણે આ પ્રમાણે ઉત્તર આપ્યો, વેદ છંદાંસી સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય કવ્યો અન્ના માહુ કર્મામિ ધિયમત ધૃતિ બ્રવિષી પ્રચોદયન સવિતાયા ભિરેતી. વેદ અને છંદ સવિતાનું વેરણ્ય છે. વિદ્વાન લોકો અમને જે દેવનું ભર્ગ માને છે, કર્મ જ એ ધિતત્વ છે, એના દ્વારા જ સવિતા બધાને પ્રેરણા આપતા વિચરણ કરી રહ્યા છે. તપઃ સંગ્રહા પ્રપચ્છ દિહિ ભો ક સવિતા કા સાવિત્રી. આ સાંભળીને એમણે ફરી પૂછ્યું, સવિતા શું છે અને સાવિત્રી શું છે? મોદગલ્યના અભિપ્રાયને મૈત્રેય બરાબર સમજ્યા તેમણે સત્યતાપૂર્વક વિચાર કર્યો અને સમજી ગયા કે જેને લીધે ગાયત્રીનું આટલું બધું મહત્ત્વ ગણાય છે તે રહસ્યને હું જાણતો નથી. એમણે વિચાર કર્યો કે આ મૂળ કારણની ખબર ન હોય તો તેના બાહ્ય પ્રતીકને જાણવાથી શો લાભ. વેદના મૂળ કારણોને જાણ્યા વિના વેદ પર પ્રવચનો કરવાથી પણ શું વરવાનું છે? આમ વિચાર કરીને એમણે નિશ્ચય કર્યો કે પહેલાં હું ગાયત્રીનું રહસ્ય સમજી લઉં, પછી જ બીજા કાર્યો કરીશ. આથી તેઓએ પોતાના વિદ્યાર્થીઓને છૂટા કરી દીધા અને પોતે નમ્ર બનીને સમિધા હાથમાં લઈને શિષ્ય ભાવથી મૌદગલ્ય પાસે આવ્યા. વિદ્યા પ્રાપ્ત કરવાની, ખાસ કરીને આ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવાની આવી જ પરિપાટી હોય છે. વિદ્યાર્થી ગુરુ પાસે નમ્ર બનીને તેમના તરફ શ્રદ્ધા ધારણ કરીને ભણવા જતો આ ઋષિઓની પ્રણાલી છોડીને આજના ઉદ્ધત સ્ટુડન્ટો જે ઉજાડુ ભાવનાઓ સાથે વિદ્યા ભણવા જાય છે તે શિક્ષણ ગુરુના આશીર્વાદ ન હોવાને કારણે નિષ્ફળ જ બને છે. મૈત્રેયે પૂછ્યું, ગાયત્રીના પ્રથમ પાદમાં આવેલા શબ્દોનું રહસ્ય સમજાવો. સવિતાનું વેરણ્યમ શું છે, અર્થાત એ તેજસ્વી પરમાત્માને કયા ઉપાયથી વરેણ્યમ બનાવાય, એટલે કે ઈશ્વર કયા ઉપાયથી પ્રાપ્ત થાય છે, તે દેવનું ભર્ગ તે શું છે? દેવ શ્રેષ્ઠ કહેવાય અને ભર્ગ બરને કહેવાય. દેવનું ભર્ગ તે શું? સાના દ્વારા પરમાત્મા બધાને પ્રેરણા આપે છે, અર્થાત જેના દ્વારા ઈશ્વરની કૃપા થાય છે તે માધ્યમ કયું? મૈત્રેયે આ ત્રણ તત્વો મૌદગાલ્યને પૂછ્યા. આ બધાના ટૂંકા જવાબ મૌદગાલ્યએ આપ્યા છે તે બહુ જ મહત્વના છે. આ જવાબો વિશે જેટલું ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે એટલું એનું મહત્વ પ્રગટ થાય, સમજાય. મૌદગલ્ય કહે છે, વેદ અને છંદ પરમાત્માનું વેરણ્ય છે, અન્નને જ દેવનું ભર્ગ કહે છે, કર્મ જ ધી તત્વ છે. આના દ્વારા જ પરમાત્મા બધાને પ્રેરણા આપે છે અને બધાનો વિકાસ કરે છે. આપણે એ ત્રણેય તત્વો વિશે જુદો જુદો વિચાર કરીએ. વેદ એટલે જ્ઞાન, છંદ એટલે અનુભવ. ખરી રીતે આત્મજ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પણ એ જ્ઞાન ફક્ત મોઢાનું ન ચાલે. ભારવાહક ગધેડાની માફક પુસ્તકો વાંચી જવાથી, પોપટની માફક ગોખેલ શબ્દ દ્વારા ભાષણ કરવાથી કશું વરે નહીં. આપણું તત્વજ્ઞાન અનુભવ સિદ્ધ હોવું જોઈએ. એ વાતને કારણે તર્કો પ્રમાણે અને ઉદાહરણીય દ્વારા સચ માનવામાં આવે તે સત્ય તરફ મનુષ્યના મનમાં અગાધ શ્રદ્ધા હોવી જોઈએ અને એ શ્રદ્ધાનું જીવનમાં પ્રત્યક્ષ રીતે આચરણ થવું જોઈએ. પહેલાં સંપૂર્ણ તત્પરતા, સત્યતા અને નિષ્પક્ષતાપૂર્વક એ જાણી લેવું જોઈએ કે કયા કયા સિદ્ધાંતો યોગ્ય અને કલ્યાણકારી છે. જ્યારે એવી ખાતરી થઈ જાય કે સત્ય, પરોપકાર, સંયમ, પ્રમાણિકતા વગેરે ગુણો બધી દ્રષ્ટિએ હિતકારક છે, તો એ સિદ્ધાંતનું જીવનમાં પ્રત્યક્ષ આચરણ થવું એ ઈશ્વર પ્રાપ્તિના મુખ્ય ઉપાય છે. સિદ્ધાંતને સમજ્યા વિના ફક્ત અનુભવ નિર્ભર છે. અનુભવ વિના જ્ઞાન નિષ્ફળ છે. જ્યારે મનુષ્યનું સદજ્ઞાન શ્રદ્ધામાં પરિવર્તન પામે છે, દંભ, છર, કપટ, મત્સર, ક્ષડતા અને ચોર વૃત્તિ દૂર કરી જ્યારે સંપૂર્ણ માનસ પ્રદેશમાં એક જ જાતની શ્રદ્ધા સ્થપાઈ જાય છે, ત્યારે તેના આધાર પર જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. વેદ અને છંદના સંમિશ્રણ દ્વારા સવિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ દ્વારા એ વાતનું પણ સૂચન થાય છે કે જ્ઞાન તથા અનુભવથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. બીજા પ્રશ્નનો જવાબ આપતા મૌદગલ્ય કહે છે કે દેવનો ભર્ગ અન્ન છે, શ્રેષ્ઠનું બળ તેના સાધન છે. શ્રેષ્ઠતાને વિકસિત કરવા માટે અન્ન હોય, સાધનો હોય, ત્યારે જ તેને બળવાન બનાવી શકાય. સાધન સામગ્રી અને લક્ષ્મી એક શક્તિ છે. આ શક્તિ અસુરના હાથમાં જાય તો તેનાથી અસુરતા, રાક્ષસતા વધે, અને દેવોના હાથમાં જાય તો તેનાથી દેવત્વનો વિસ્તાર થાય, દેવતાઓ બળવાન બને. રાજ્ય સત્તા ક્રૂર અને દુષ્ટ લોકોના હાથમાં હોય તો તેઓ તેના દ્વારા દુષ્ટતા જ ફેલાવે છે. ગત સૈકાઓમાં ભારતની રાજ્ય સત્તા વિદેશીઓના હાથમાં હતી. એ સત્તા દ્વારા તે લોકોએ ભારતનું કેટલું બધું અધપતન કર્યું તે કોનાથી અજાણ્યું છે. એ જ સત્તા હવે સારા લોકોના હાથમાં આવતા થોડા દિવસોમાં રશિયા અમેરિકાની માફક અહીં પણ ઉન્નત સ્થિતિની આશા છે. યોગી અરવિંદે પોતાના ગીતા નામના પુસ્તકમાં લખ્યું છે કે લક્ષ્મી પર શ્રેષ્ઠ લોકોએ સત્તા મેળવવી જોઈએ. આ રીતે જ જગતમાં સુખ શાંતિ વધશે. જો લક્ષ્મી અસુરોની પાસે જતી રહે તો તેનાથી વિશ્વનું અનિષ્ટ જ થવાનું. દેવતાઓને ભોગો ભોગવવા માટે, લોભ માટે, સંગ્રહ કરવા માટે, અહંકારનું પ્રદર્શન માટે કે અન્યાય કરવા માટે લક્ષ્મી અથવા સાધન સામગ્રીની જરૂર નથી હોતી. પરંતુ શક્તિઓ દ્વારા દેવત્વનું રક્ષણ કરવા અને તેનો વિસ્તાર કરવા માટે તેમને લક્ષ્મી અને સાધનોની જરૂર હોય છે. એ દ્વારા તેઓ પોતાની જાતને બળવાન, ક્રિયાશીલ અને સાધન સંપન્ન બનાવી શકે. અન્ન અને સાધન સામગ્રી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યા છે. મૌદગલ્યનો જવાબ એ છે કે દેવનું ભર્ગ અન્ન છે, શ્રેષ્ઠનું બળ સાધનો છે. સાધન વગર તો શ્રેષ્ઠ વિચારો નિર્બળ જ રહે ને. ત્રીજું, મૌદગલ્યનો ત્રીજો જવાબ એ છે કર્મ જ દેહી તત્વ છે. એના દ્વારા જ પરમાત્મા બધાનો વિકાસ કરે છે. એ વાત બિલકુલ સત્ય છે કે પરમાત્માની કૃપાથી જ બધાનો વિકાસ થાય છે. પરમાત્મા બધાને ઉપરની તરફ, ઉન્નતિની તરફ પ્રેરિત કરે છે. પણ એ પણ જાણી લેવું જોઈએ કે તે પ્રેરણાનું રૂપ છે. ધી એટલે એ બુદ્ધિ કે જે કર્મ કરવા માટે પ્રેરણા, પ્રોત્સાહન આપે અને કર્મમાં જોડે. પરમાત્માની જેના ઉપર કૃપા થાય છે તેની તેવા પ્રકારની જ બુદ્ધિ થાય છે. કોઈ માણસ પર પ્રભુની કૃપા છે કે નહીં તે જાણવું હોય તો તે એ રીતે જાણી શકાય કે તે મનુષ્ય ઉત્સાહથી, તન્મયતાથી, શ્રમ અને સજાગતા તથા રુચિપૂર્વક કાર્ય કરે છે કે નહીં. કોઈનો સ્વભાવ આવી રુચિનો હોય તો સમજવું કે એનો વિકાસ થાય એ માટે પરમાત્માએ એને દીપત્વ આપ્યું છે. કેટલાય માણસો આરસ, નકામા અને હતાશી હોય છે. તેઓ સદા નિરાશામય જ રહે. કામ તો તેઓ મન આપીને કરતા જ નથી. વેઠ જ ઉતારતા હોય છે. નાનું સરખું કામ તેમને પહાડ જેવું જબરું જ લાગતું હોય છે. થોડા પરિશ્રમમાં તો પુષ્કળ થાક તેમને લાગી જાય છે. આવા માણસો ધીતત્વ વગરના છે. એ તો સ્પષ્ટ જ છે કે આવા લોકો ઈશ્વરની અકૃપા પામેલા છે. કર્મ પ્રેરક બુદ્ધિ વગર તેઓ કમનસીબ જ રહેવાના. મોદગલ્યનું ઉપયુક્ત કથન ગંભીર અને સત્ય છે. આ વિશે બે મત હોઈ શકે જ નહીં. ભાગ્યને રડનારા, માથા કૂટનારા, પોતાના દોષને માટે કોઈ જ્ઞાત કે અજ્ઞાત તત્વને જવાબદાર ગણી ભલે સંતોષ માની લે, પણ ખરી વાત તો એ છે કે તેમણે ઈશ્વરની કૃપા મેળવી નથી. આ કૃપા દરેક મનુષ્યને માટે સુલભ્ય છે, દરેક માણસના હાથની વાત છે. ધી તત્વને, કર્મપરાયણતાને સ્વીકારી લઈ હર કોઈ એ ઈશ્વરીય કૃપાનો અધિકારી બની શકે છે. પરમાત્મા કોઈને પોતાની કૃપાથી વંચિત રાખતો નથી. મનુષ્ય જાતે જ દુર્બુદ્ધિને લીધે તેને ગુમાવે છે.